તારીખ 28/3/1997, ડાયરીના બોલ નંબર 478 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 37.
ત્યાં પાછો પુરુષાર્થ ચોથા ગુણસ્થાનથી આગળ ન ઉપડે નહીં, પાંચમા ગુણસ્થાનમાં આવે નહીં કોઈ, એટલે એ છે. ત્યારે મનુષ્ય પર્યાય, આ પર્યાય વ્યય થઈને મનુષ્ય પર્યાયમાં આવતા ત્યારે સાધના વિશેષ થાય. ભેદ જ્ઞાન એક પ્રક્રિયા છે, પ્રક્રિયા એટલે પ્રોસેસ, વિશેષ ક્રિયા, ક્રિયાને આગળ પ્રત્યે લાગ્યો. વિશેષ ક્રિયા, વિશેષ ક્રિયા એટલે પ્રોસેસની ક્રિયા, એને પ્રક્રિયા કહે છે. ભેદ જ્ઞાન એક પ્રક્રિયા છે જે પરથી અને રાગથી ભિન્ન જ્ઞાન સ્વભાવી આત્માને, એટલે ભિન્ન જ્ઞાન સ્વભાવી સ્વયંને ગ્રહણ કરવાની સૂક્ષ્મ અંતરંગ અંતર્મુખી કાર્ય પદ્ધતિ છે. ફરીથી, ભેદ જ્ઞાન એક પ્રક્રિયા છે અને એક પ્રકારની કાર્ય પદ્ધતિ છે. કયા પ્રકારની કાર્ય પદ્ધતિ છે? કે જે પરથી અને રાગથી ભિન્ન જ્ઞાન સ્વભાવી પોતાનું સ્વરૂપ છે તેને ગ્રહણ કરવાની કાર્ય પદ્ધતિ છે, અને એ ગ્રહણ કરવામાં ઘણી સૂક્ષ્મતા છે. એ ગ્રહણ બહારમાં દેખાતું નથી પણ અંતરંગમાં થાય છે, અને એની દિશા અંતર્મુખી છે. એવી એ કાર્ય પદ્ધતિ છે. કાર્ય પદ્ધતિની વિશેષતાઓ લીધી કે સ્વયંને ગ્રહણ કરવામાં સૂક્ષ્મ અંતર્મુખી અંતરંગ કાર્ય પદ્ધતિ છે, એને ભેદ જ્ઞાન કહેવાય છે. ખાલી રાગથી હું જુદો જ્ઞાયક છું એવો વિચાર તે ભેદ જ્ઞાન નથી, એવો વિકલ્પ તે ભેદ જ્ઞાન નથી. કેમ કે એવા વિકલ્પમાં અંતર્મુખ પણ નથી, અંતરંગ પણ નથી, અને સૂક્ષ્મતા પણ નથી. સ્થૂળ છે, સ્થૂળ વિકલ્પ છે. આ વિધિનો વિષય અત્યંત સૂક્ષ્મ હોવાથી સદાય ગુપ્ત રહ્યો છે અને સદાય રહસ્યમય પણ રહ્યો છે. કોયડા જેવો લાગે છે, શબ્દો તો શબ્દો છે પણ ભાવ ન ભાસે ત્યાં સુધી એ સમસ્યા રૂપે કોયડો ઉભો રહે. કોયડો એટલે સમસ્યા, પ્રોબ્લેમ. હિન્દીમાં કોયડો જ કહે છે. આપણે કોયડો કે છે. આ વિષય, આ વિધિનો વિષય છે. વિધિનો વિષય છે એટલે પોઝિટિવ સાઈડ છે, એની અસ્તિથી છે. વિધિ અસ્તિથી છે, નિષેધ છે નાસ્તિથી છે. વિધિ નિષેધ પ્રતિપક્ષમાં છે. આ વિધિનો વિષય, એના કથનને વિધાન કહેવામાં આવે છે. વિધિના કથનને વિધાન કહે છે. હવે ખરું વિધાન તો એ છે, એના બદલે આ માંડલું કરે તો કે આ વિધાન કર્યું અમે. ઠીક, રૂઢિમાં ગરી ગયા. શું વિધાન તો આ છે, વિધિને કહે તે વિધાન. આ વિધિનો વિષય અત્યંત સૂક્ષ્મ હોવાથી સદાય ગુપ્ત રહ્યો છે, જગતમાં પ્રચલિત નથી, લોકોમાં એ વિષય પ્રચલિત નથી. અને આ ક્ષેત્રમાં જે લોકો કંઈક માથું મારે છે એને પણ કોયડા જેવું લાગે છે, રહસ્યમય લાગે છે. એની સૂક્ષ્મતા વિચારણીય છે, એ રીતે એની સૂક્ષ્મતા છે એ વિચારમાં લેવા યોગ્ય છે. વિજ્ઞાન ઉપર ઘણું લખાણું છે, એ વિશે બહુ વિચારમાં રહ્યો છે પહેલેથી. એની ચર્ચામાં મેં વિજ્ઞાનની ચર્ચા કરી, તો હું તો ઓછું બોલું પહેલેથી જ વિજ્ઞાન કા વિષય આપકો બહુ સ્પષ્ટ હૈ કે એ પોતે વિચાર દશામાં બહુ નહીં રહેલા ને. સ્વાધ્યાય પણ બંધ થઈ ગયો, થોડો વખત શરૂઆતમાં કરેલો, પછી સ્વાધ્યાય બંધ થઈ ગયો, એટલે એ એકલા 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 ધ્યાનમાં જ વિયા ગયા. કોન્સન્ટ્રેશન આખું દ્રષ્ટિના વિષય ઉપર બહુ થઈ ગયું અને પરિણતિ જાણતી ગઈ. એટલે કથનમાં એવી સ્પષ્ટતા ન આવે. આમાં ડાયરીમાં ખૂબ આવ્યા છે વિજ્ઞાનનો વિષય, કેટલાય પડખેથી ઘણો આવ્યો છે. સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપ હોવાથી તેનું ભાવભાષણ સીધું થતું નથી. શક્તિરૂપ છે, ત્રણેય કાળે શક્તિરૂપ છે સ્વભાવ, તો એટલે એનું સીધું ભાવભાષણ થતું નથી. સીધું એટલે શું કે જલ્દીથી જલ્દી એનું ભાવભાષણ થતું નથી. વિચારમાં તો એનું ભાવભાષણ થતું નથી, વિચારમાં સ્વભાવ સમજાય ખરો, પણ ભાવભાષણ થવું બીજી વાત છે. કેમ કે આપણે દ્રષ્ટાંત લઈએ, અગ્નિની ચિંગારી તિખારો છે, ચિંગારી હિન્દીમાં કહે છે, ગુજરાતીમાં ચિંગારી કહે છે, તિખારો ચાલો ભાષામાં. એમાં બાળવાની શક્તિ પૂરેપૂરી છે, કેટલી અધૂરી નથી, પૂરેપૂરી બાળવાની શક્તિ છે. કેટલા પેટ્રોલને બાળે, કેટલા રૂને બાળે, હે કે જેટલું આવે એટલું, લિમિટ કે કોઈ લિમિટ નહીં એને, કોઈ લિમિટ ખરી એને, કોઈ લિમિટ નહીં. તો એ સમજાય કે જ્ઞાનનો પર્યાય છે તો જ્ઞાન સ્વભાવ અનંત છે, જ્ઞાનનો પર્યાય છે એમાં જ્ઞાન સ્વભાવ અનંત છે, શક્તિ છે ને એ અનંત છે એમાં. અત્યારે ભલે ઓછું જાણે, એટલે ભલે નાનો લાગે, પણ શક્તિ એની અનંત છે, જાણવાની શક્તિ અનંત છે. એમ વિચારમાં સમજાય, ભાવભાષણ જુદી વસ્તુ છે. એમ કેવું છે, સમજાય ત્યારે એમ લાગે કે બરાબર સમજાય છે. આમાં આત્મામાં એક ગુણ છે, એવા આનંદ ગુણ છે, સમજાય બરાબર. ભાવ ભાસવો બીજી વાત છે. ભાવ ભાસવામાં પોતા રૂપે ભાસવા લાગે, કેમ કે પોતાનું સ્વરૂપ છે. વિચારમાં પોતા રૂપે ન લાગે, જાણે કોઈ પદાર્થની કલ્પના કરતો હોય એમ લાગે. એમ અગ્નિનો વિચાર કર્યો તે તિખારામાં, એમ જ્ઞાનનો સ્વભાવ અનંતો છે એમ વિચાર કરે ત્યારે કોઈ બીજાનો વિચાર કરતો હોય એવી પરિસ્થિતિ ઊભી થાય. ભાવ ભાષણમાં સ્વયં રૂપે લાગવા માંડે. અત્યારે હું માણસ છું એમ લાગે છે ને, પુરુષ છું એમ લાગે છે, લાગે છે ને એમ ઓલું લાગવા માંડે. કેવું છે સ્વરૂપ? સિદ્ધ, સાક્ષાત સિદ્ધ, સિદ્ધ પરમાત્મા એવું સાક્ષાત સ્વરૂપ છે ને એવું પોતાને લાગવા માંડે. ભાવ ભાષાની ચીજ છે. સમજાવું એક બીજી વાત છે, ભાવ ભાષો એ બીજી વાત છે. ભાવ ભાષણ ઉપર ઘણું આવ્યું છે આમાં જુદા જુદા બોલમાં. કેટલાક લેવા જેવા છે, ક્યાં છે કેવી રીતે છે તો વાંચ્યા વગર નીકળે ને, આંબુ થઈ ગયું એટલે. સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપ હોવાથી તેનું ભાવ ભાષણ સીધું થતું નથી, એટલે એમ જલ્દીથી થતું નથી. પરંતુ કેવી રીતે થાય છે કે વ્યક્ત જ્ઞાન પર્યાયમાં ખુલ્લો સ્વભાવાંશ છે. આ જે ચાલતી જ્ઞાન પર્યાય છે એમાં સ્વભાવાંશ ખુલ્લો છે. તેનું અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી અવલોકન થતા, અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિએ અવલોકન થાય તો અખંડ ત્રિકાળી અપરિણામી ધ્રુવ સ્વતત્વ સ્વપણે પ્રતિભાસે છે. સ્વતત્વ સ્વપણે પ્રતિભાસે છે, કેમ કે અંતરંગમાં ભાસે છે, અંતરંગમાં દેખાય છે. સ્વભાવ સૂક્ષ્મમાંથી ઉપયોગ સૂક્ષ્મ થાય છે અને વેદન ગોચર હોવાથી વેદનથી માલુમ પડે છે. અનુભવ અનુભવ કયો કે વેદન કયો, બે એક જ વાત છે. અનુભૂતિ સ્વરૂપ હોવાથી અનુભવ સિવાય એનું ભાષ્યમાન પણ નથી. બીજા સંકેતમાં એમ જ લીધું ને, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. અંશ ખુલ્લો છે ત્યાં, એટલે અનુભવાંશ લીધો ત્યાં. સ્પષ્ટપણું જે ભાવ ભાષણ આવે એ ધૂંધળું ન આવે. અનુમાન કરીને કઈક આવું છે, કઈક આવું છે, કઈક આવું છે એમ નહીં, ચોખ્ખું. જેમ આપણે ભગવાનની પ્રતિમા જોઈએ એટલે ચોખ્ખી દેખાય કે નહીં, એમ અરૂપી એવું સિદ્ધ પદ, સિદ્ધ પ્રતિમા જ સ્પષ્ટ ભાવ ભાષણ. કયો કે સંસારમાં રાકો થઈને, ભિખારી થઈને ફરતો જીવ, રાકો ભિખારી શું કરવા કીધો કે પૂદગળ પરમ પરમાણુ પાસે સુખની ભીખ માગે છે. માટે પૂદગળ પરમાણુ પાસે સુખની ભીખ માગે છે માટે દરિદ્રીને રાકોને ભિખારી છે કે એ રૂપિયાની નોટ તું મને સુખ દે. મોટું બંડલ હોય ને એને એમ લાગે કે આમાં કઈક સુખ છે. સાહિત્યકારે બહુ સરસ લખેલું હતું, ટુકડો વાંચ્યો છે, સુરેશ દલાલ કરીને છે, સારા ચિંતક ને સાહિત્યકાર છે ને ચિંતક પણ છે, કે મારે કોઈને મુખની જરૂર નથી, હું જ મને હું ફાપું છું અને કડકડતી ઠંડીમાં હું જ મારું તાપણો છું, એવું લખ્યું છે ને. કડકડતી ઠંડીમાં હું જ મારું તાપણો છું એમ કે મને કોઈના મુખની જરૂર નથી. બહુ સરસ લખ્યું છે. જયારે વિચારવા ઉભો રહ્યો કે આ બધું છે નહીં પણ દોડ, ત્યારે ખબર પડી કે આ નકામો દોડ્યો. એવી રીતે જેટલા ધાવ ઉધામાં કર્યા સુખી થવા માટે, ધંધા અર્થે કે બીજી રીતે જેટલા ધાવ ઉધામાં કર્યા એ વ્યર્થ કર્યા છે. એનો તમને પુરાવો આપો કે તમે ગયા ભાવમાં ખૂબ પરિશ્રમ કર્યો હતો તમારા કુટુંબ પરિવાર માટે, કે બહુ સામાન્ય સ્થિતિમાંથી તમે ખૂબ પરિશ્રમ કરીને ખૂબ સારી સ્થિતિમાં લઈ આવ્યા. હવે આજે તમે એને ઓળખતા નથી, તમને ઓળખતા નથી, અને કદાચ એકબીજાને ખબર પડે તો પણ સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી, તો એ બધું વ્યર્થ ગયું કે ન ગયું એ મને કહો. છે
હે
100%
કઈ એક અંશે પણ એનું કઈ સાર્થક પણ ખરું. હે ભૂખા રહ્યા, તરસા રહ્યા, કાઢ વેઠી, તડકો વેઠો, ઉદાગરા કર્યા, હેરાન હેરાન પરેશાન પરેશાન થયા, શું હાથમાં આવ્યું એ કયો છે? શું હાથમાં આવ્યું? કઈ ન મળે, શૂન્ય. એવું જ આ ભાવ ન થવાનું. આ ભાવમાં જેટલો પરિશ્રમ કર્યો મેં આના માટે કર્યો ને આના માટે કર્યો ને આના માટે કર્યો, એ બેવકૂફ છો, મૂર્ખ છો. કાંઈ તને તારા હાથમાં કાંઈ આવે એવું નથી. વ્યર્થ પરિશ્રમ છે. કેવો? વ્યર્થ પરિશ્રમ છે. એની વ્યર્થતા ભાસે તો રસ ન આવે. કરવું પડે છે, નહીં કરીએ તો આમ થામતા બધા હેરાન કરશે. એના માટે ધ્યાન છોડાવો ને તો રસ કેટલું આવે? હે, આપણું પૂર્વકર્મ છે, આ સજા ભોગવી દે. હવે સજા ભોગવવામાં રસ કેટલો? બસ પછી વાંધો નથી, નહીં તો રસ આવ્યા વગર રહેશે નહીં. જે કામ કરવા પડે ઘરના કુટુંબના નાતના જાતના કઈ બી આવી પડે, એ આવી પડે, હું દોડીને લેવા જવું નથી, ઉલજી ઉલજીને પડવું નથી સામેથી, આવી પડે એ સજા ભોગવવાની. પછી એમાં રસ લેવાનો સવાલ રહેતો નથી, સજા ભોગવવાની છે. એવા આપણે તો વાત એ ચાલતી હતી એમાંથી કે રાખો થઈને રખડતા જીવને અંદરમાં સિદ્ધ સ્વરૂપે સ્વયંનું સ્વરૂપ ભાસવા લાગે ત્યારે લોટરી લાગી કે નહીં? હે, ઓહો, પાર વિનાનું સુખ મારામાં, અને મારા સુખ માટે ક્યાંય કોઈની હામું જોવાની જરૂર નહીં, કાંઈ અપેક્ષા કોઈને રાખવાની જરૂર નહીં. લોટરી લાગી સીધી તે કેટલો મોટો ફેર પડે છે તો પરિણામ. એ તો ગયું ઠામું કું ગયું ભયનું દુઃખ તો ઠામું કું ગયું શાશ્વત છે, અભ્યાબાદ છે. ભય શેનો? ભય જેવી કોઈ ચીજ નથી. કલ્પના ખલાસ થઈ, કલ્પનાથી ભય થતો તો એ કલ્પના ખલાસ થઈ. બસ દોરડીમાં સાપ દેખાતો તો દોરડું દેખાય છે, ભ્રાંતિથી દોરડામાં સાપ દેખાતો તો હવે દોરડું દેખાય છે. હવે ભય થાય કેવી રીતે? કરવું હોય તો થાય, ન થાય. દોડા ને દોરડું જાણ્યા પછી એમાંથી ફરી લગાડવો હોય તો લાગે ખરો, ન લાગે. એમ નાની નિર્ભય છે, નિર્ભય છે, તેથી નિશંક છે. અંધારી રાતે જંગલ માં જઈને બેસવું
જોઈએ,
ખબર પડે ભાઈ શું ચીજ છે. તારંગા ગયો તો આપડે અજમેર ની શિબિર પૂરી કરી ને, જવાહરભાઈ બે જતા અંધારી રાતો હતી, ત્રણ ચાર પાંચ દિવસ રોકાણા હતા, અને ધર્મશાળા ને બહાર નીકળ્યો એટલે બધા પથ્થરો છે, ડુંગરા છે, કોઈ વસ્તુ તો ત્યાં કોઈ છે જ નહીં. અંધારામાં પથ્થર ઉપર બેસી જાવ, બહાર નીકળી જા, ત્યારે ખબર પડે કે પરિણામ શું છે. જાનવર માં કોઈ સર્પ નીકળે, ક્યારે શું નીકળે, શું કેવાય, તો અંધારામાં કઈ દેખાય તો નહીં. અંધારું એવું કે કઈ જ દેખાય નહી, ખાલી બેટરી લઈ અને બેસવાની જગ્યા સરખી બેસી શકાય ધ્યાનમાં કેવી રીતે સ્થિર પણે, એટલું ગોતી લેવાની નહીં, પછી બેટરી તો બંધ કરી દેવાની. તો કઈ કઈ કોઈ નજીક આવે તો કઈ ખબર પડે ને. પ્રયોગ કરવાનો તો ખબર પડે ભાઈ શું છે. હજી ધ્યાત્મ બુદ્ધિ થી મને કઈક થશે તો વીજળી છે ને એ તો સીધી અંદર આવે, ના વીજળી વીજળી અંદર આવે, વીજળી પડે તો અંદર માણસ મને ખતમ કરે ને, કરંટ લાગી જાય તો. વીજળી તો બાર માં થતી હોય તો બારી મહિના ખુલ્લા હોય તો અંદર આવી જાય, નહીં વગર બારી મહિના અંદર આવી
જાય,
તો ગમે એ રૂમ માં જાવ તો આવી જાય. પણ એ કલ્પના થાય કે હું અંદર જાઉં, બાકી તો એનો કઈ સવાલ નથી. એ તો જ્ઞાન સ્વરૂપે અંદર પકડ આવ્યા વગર તો કઈ, અંદર ની સ્વરૂપ ની જ્ઞાન થી પકડ આવ્યા વિના. દેહ તે હું છે એ સંસ્કાર ઘણા દ્રઢ છે, દેહાત્મ બુદ્ધિ ના સંસ્કાર ઘણા દ્રઢ છે. આમ તો ભય પ્રકૃતિ સ્ત્રીઓમાં સૌથી વધારે હોય છે, પુરુષોમાં એથી ઓછી હોય છે, પણ ઘણા પુરુષો પણ બિકણ હોય છે, ભય પ્રકૃતિ વાળા હોય છે, અને ઘણા કોઈ પુરુષો એવી રીતે કોઈ સ્ત્રીઓ પણ ઓછી બીક વાળી હોય છે. બાકી જનરલ જુઓ તો સ્ત્રીઓને ભય પ્રકૃતિ વધારે હોય છે, પુરુષોને ભય પ્રકૃતિ એના પ્રમાણમાં ઓછી હોય છે, અપવાદને બાદ કરતા.
આ
કર્મનો ઉદય, કર્મનો ઉદય ને પોતાનું જોડાણ, કર્મના ઉદય પ્રમાણે બહારની પરિસ્થિતિ અને અંદર પોતાના પરિણામોનું જોડાણ.
સેવન કર્યું છે, કર્મ
ભય સેવો છે, ભાઈ ઘણો સેવેલો.
હું ત્રણ લોક નો નાથ છું, મને કોઈ શું કરી શકે, પછી કોઈ બી ત્યાંથી કોઈ નીકળે ને, કોઈ બી કઈ નીકળે ત્યાંથી માણસ કોઈ નીકળે, ત્યારે એમ લે કે જો આ જાય છે તો ત્રણ લોક નો નાથ છો, તને કઈ કરી કે
વિચાર માત્ર થી પણ મનોબળ આવે છે, એટલું આ તો હજી મનોબળ છે વિચાર નું. પ્રેમથી કેટલી બધી શક્તિ આવે. આ માર્ગ નો મોટામાં મોટો ફાયદો એ છે, પેલા ભય જાય, સૌથી પહેલા ભય અને ભયનું દુઃખ સૌથી પહેલા જાય, પછી બીજા બધું જાય. અને જેને મૃત્યુનો ભય નથી એને બીજો શેનો ભય લાગે, કારણ કે બીજા ભય તો બધા એનાથી એક છે. ચૈતન્ય વજ્ર છે, એને કઈ થઈ શકે એવું છે જ નહીં ને, પછી ક્યાં સવાલ છે? વીજળી એના ઉપર પડી શકે એમ નથી. જે ફેરફાર થશે એ દેહ માં થશે, આત્માને અડી શકે એમ નથી. આત્માને કોઈ અડી શકે એવું કે સ્પર્શી શકે એવું નથી. આમ છે, મોક્ષની ભૂમિકામાં એક કલ્પના કરી લેવી, સંયોગો નબળા પડી પડીને શું થાય, કે ભાઈ બધા કુટુંબીઓ મરી જાય, હું રહી જાઉં એકલો અટુલો, પછી જળ બંબાકાર થાય, વાજ ગીજ ને વરસાદથી પાણી 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 થાય, બધું જળ બંબાકાર થઈ જાય, અને એક ખડક ઉપર હું રહી જાઉં એકલો, ચારે કોર પાણી પાણી હોય, પછી એમ ખબર પડે કે હવે તો આ શરીર છૂટવાની તૈયારી થઈ ગઈ, નાળ તૂટે છે, ધબકારાતમાં ફેર પડી ગયો, કાંઈ વાંધો નહીં. શાશ્વત છો, કોઈ જાતનો વાંધો નહીં, જે થવું હોય તો થાવ, મારા આત્માને કાંઈ થઈ શકે એમ, ગમે ત્યાં પણ હું સહી સલામત છું, પૂરેપૂરો સહી સલામત છું. મારો એક ગુણ પણ ઓછો થાય એવું નથી, કે મારો એક પ્રદેશ ખાંગો થાય એવું નથી. ખાંગો સમજે? ખંડિત, ખંડિત થાય એવું એક પ્રદેશ મેં કુછ હરકત થાય, હરકત ન થાય. જેમ કે આ છે, અહીંથી કોઈ કણી છૂટી પડી ગઈ તો વસ્તુ ખંડિત થઈ ગઈ, એવું કઈ થાય એવું નથી. એક પ્રદેશમાં કઈ ઘોબો પડે એવું નથી.
આ જીવ પોતે પોતાના માટે કરવા માંગે તો થાય એવું નથી, ભાઈ
કરવા માંગે તો થાય એવું નથી, મરવા માંગે તો મરી શકે એવું નથી. જીવ આપઘાત કરીને મરવા માંગે તો મરી શકે એવું નથી, કેમ કે શાશ્વત સ્વરૂપ છે, અજર અમર છે. પણ જો પૂર્વે મેળો હોત તો અત્યારે હોત ક્યાંથી, માટે ક્યારે મેળો નથી. આનંદ ભાવ કર્યા છતાં ક્યારે મેળો નથી, કેમ કે અત્યારે જે મોજુદ છું, હાજરા હજુર ને અહિયાં છું, એવો ને એવો એમ છે. દીપચંદજી તો બહુ ગાયું છે, અખંડ અનુરૂપ, અખંડ નું તો બહુ લે છે, એક અખંડ અનુરૂપ. એવું ધ્રુવ અખંડ ત્રિકાળી સ્વતત્વ સ્વપણે પ્રતિભાસે છે, એ પ્રતિભાસે છે, તેમાં જ્ઞાન ક્રિયા ઉપયોગ રૂપ જે જ્ઞાન ક્રિયા, તેના આધારે શું, તેના આધારે પર્યાયમાં પ્રતિભાસ હોવા છતાં પણ અનાદિ પર્યાય બુદ્ધિ છૂટીને દ્રવ્ય બુદ્ધિને દ્રવ્ય દ્રષ્ટિ થવાની પ્રક્રિયા છે, એ જે ભાવભાષણની પ્રક્રિયા છે એ પર્યાયમાં થાય છે, પર્યાયના આધારે જ્ઞાન ઉપયોગના આધારે થાય છે, પર્યાયના આધારે પર્યાયમાં ભાવભાષણ થવા છતાં પર્યાય બુદ્ધિ છૂટવાની વાત છે એમાં, એવી સરસ પ્રક્રિયા છે. જે પ્રક્રિયા પર્યાય રૂપ વેદન પ્રધાન હોવા છતાં, સામાન્ય નું વેદન છે ત્યાં સામાન્ય નો આવિર્ભાવ થયો છે, કે જે પર્યાય વેદન પ્રધાન હોવા છતાં અહીં પર્યાયત્વ ગૌણ થઈને દ્રવ્ય સ્વભાવનું અવભાષણ થાય છે, તે પ્રકાર અતિ સૂક્ષ્મ છે, પ્રયોગ પદ્ધતિમાં તેમ થવું સહજ છે. જેમ સાકરની મીઠાશથી આખા સાકર પદાર્થનું ગ્રહણ થઈ જાય, સહજ થઈ જાય, તેમ સાકર ખાતી વખતે કોઈ એમ કહે છે હું તો પર્યાયને વેદ્યો છું, સાકરને નથી વેદતો, અનુભવતો નથી, તો મીઠાશ દ્વારા સાકરને જ હું અનુભવું છું એમ લે છે. એમ પણ એ પ્રકાર અતિ સૂક્ષ્મ છે, પ્રાયોગિક પદ્ધતિમાં જ એ સમજાય છે, અને તેથી એ સંસારની અંદર, સમાજની અંદર, લોકોની અંદર ગુપ્ત રહ્યો છે. ગુપ્ત રહ્યો છે તો પણ આત્મરુચિ અને સત્પાત્રતાથી તેની ઉપલબ્ધિ છે. ગુપ્ત છે તો પણ એ પ્રાપ્ત થાય એવો છે, એની રુચિ અને પાત્રતા તૈયાર થવી. ત્રણ નંબરની ડાયરી છે, બધું બહુ વાલી તમને તો આપેલી છે બધાને, તે બી નહીં વંચાણું હોય વાંચેલું. બરાબર, ડાયરી તૈયાર થતી બધા પાંચ સાત જણા ને તો કોપી કરી લેતા હતા જરાક ત્યારે જ. આ 90 માં લખાણું છે, તો 90 માં બધાને કોપી થઈ મળી ગયેલી છે. એ વખતે બહુ ચર્ચાઓ નથી કોઈની હારે ચાલી, એટલે એમ થાય પછી હું નિરાશ થયેલો કે ભાઈ આ બધાને આપીએ છીએ પણ કાંઈ કોઈ મહેનત તો કરતું નથી એવું લાગે છે, કારણ કે ચર્ચા જ ન હાલે એના ઉપર. કાંઈ કે વાંચ્યું છે કે નથી વાંચ્યું એ મને ખબર ન પડે. શું આપણે ન આપણે બધું સરખું છે, ઘણું આવ્યું છે, ઘણું આવ્યું છે.
જય હો સનાતન દિગંબર જય.